તારીખ 30/6/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 37.
પ્રકરણ છે મોક્ષાર્થીની ભૂમિકા. મોક્ષાર્થીની ભૂમિકામાં સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્વ, મોક્ષાર્થીની ભૂમિકા એક એવી નાજુક ભૂમિકા છે કે જેમાં સત્પુરુષનો કોઈ પ્રત્યક્ષ યોગ મળે તો મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવો સુગમ પડે છે, અન્યથા મોક્ષ માર્ગની પ્રાપ્તિ બહુ દુર્ગમ છે. એ વિષયને લગતા અનેક પડખાઓ આ પ્રકરણની અંદર છે. છેલ્લો પેરેગ્રાફ 31મે પાને. જો કે વર્તમાન હિના કાળમાં સત્પુરુષનો યોગ અત્યંત દુર્લભ છે, ચોથા કાળમાં અનેક મોક્ષ માર્ગને પ્રાપ્ત એવા સાધક આત્માઓ સંખ્યામાં અનેક થતા હતા, વર્તમાન કાળમાં ક્યારેક હોય ક્યારેક ન પણ હોય એવી સ્થિતિ પણ સંભવિત છે. એવા પણ 25-50 વર્ષ હોઈ શકે કે જેમાં સત્પુરુષનો યોગ ન થાય એવો આ કાળ છે. હિન્દુસ્તાન સિવાય તો કેમ સવાલ નથી, આશા રાખવી વ્યર્થ છે, પણ અહીંયા ભારતને લક્ષ્યમાં રાખીને વાત છે કે અહીંયા પણ પ્રસિદ્ધપણે સાધક જીવ સત્પુરુષ મળે, મોક્ષ માર્ગને પ્રાપ્ત હોય, સ્વાનુભવને પ્રાપ્ત હોય એવા આત્માઓ પણ ક્વચિત જ હોય, કોક જ હોય અને ક્યારેક જ હોય એવી સ્થિતિ છે. જે ચોથા કાળમાં તો ટોળાબંધ હોય, એક કુટુંબની અંદર એક અનેક એવા સ્વાનુભવી જીવો મળે, અને તીર્થંકરો મહામુનિઓ ભાવલિંગી સંત એના પણ યોગ થાય એ પ્રકાર તો અત્યારે ખરાશ છે. પણ સ્વાનુભવી ચોથા ગુણસ્થાનવર્તી સત્પુરુષ પણ અષ્ટપાહુરમાં એને સત્પુરુષ કયા છે, સત્પુરુષ એવું નામ આપ્યું છે અષ્ટપાહુરની અંદર કુંદકુંદાચાર્ય. એ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, તો પણ કદાચિત તેવો યોગ પૂર્વના મહાપુણ્યને લીધે સંપ્રાપ્ત થાય તો તેની ન થઈ શકે તેટલી કિંમત છે. એની કિંમત કેટલી, એની કિંમત માટે કોઈ સામે ટર્મ આપી શકીએ આટલી કિંમત એવી કોઈ સામે નક્કી કરી શકાય એવી ચીજ નથી કે જેની સાથે એની કિંમત નક્કી થઈ શકે. આ વિષયમાં શ્રીમદ રાજચંદ્રજીના કેટલાક વચનો પત્રાંક 200 નંબરનો જે પત્રાંક છે એમાં કેટલાક વચનો છે, વચનાવળી છે, એમાંથી કેટલાક વચનો અતિ મહત્વપૂર્ણ અને માર્ગદર્શન આપનારા અને પ્રત્યક્ષ જ્ઞાનીના યોગનું યથાર્થ મહત્વ બતાવનારા હોવાથી ઉલ્લેખનીય છે. જો કે શ્રીમદ રાજચંદ્રજીના પત્રના બહુભાગ પત્રોમાં આ વિષય એમણે મુખ્ય કર્યો છે. સત્પુરુષનું મહત્વ છે એ એમણે વિશેષપણે દર્શાવ્યું છે. એમને પોતાને પણ એવું લાગ્યું છે કે મુમુક્ષુઓને, મુમુક્ષુની ભૂમિકામાં વર્તતા જીવોને આ વિષય ઉપર ધ્યાન ખેંચવા જેવું છે. તેથી એમણે એ વિષય મુખ્યપણે પોતાના પત્રોની અંદર સ્પષ્ટ કર્યો છે. થોડી એમને તકલીફ પણ થઈ હતી, એટલે એક પત્રમાં એમ લખે છે કે સત્પુરુષનું મહત્વ દર્શાવવાનો પારમાર્થિક પ્રયોજન હોવાથી દર્શાવ્યું છે, તેથી કરીને તે મહત્વ અમારા પ્રત્યે રાખીને અમને કોઈ પણ વિકલ્પનું કારણ થાય અથવા કોઈ બોજો થાય એવી અમારા પ્રત્યે તમારા લોકોની જો પ્રવૃત્તિ થાય તો એ અમે ઈચ્છતા નથી, એવું પણ એમણે સ્પષ્ટ કર્યું છે. અને એ વિષય એમણે મુખ્યપણે કહ્યો હોવાથી એમના સમાગમમાં પણ એ જે મુમુક્ષુઓ આવતા એની મર્યાદા રાખતા, મર્યાદિતપણે સમાગમ કરતા, તારી સાથે એક સરખો એ સમાગમ કરતા. એટલે ખાસ કરીને જેને આજ્ઞા હોય એ જ સત્સંગમાં આવી શકે, અને જે સ્થાનકવાસીની દીક્ષા લઈને સાધુ થયેલા એવા જે મુનિઓ સ્થાનકવાસીના કહેવાતા એને પણ એ જ પરિસ્થિતિ હતી કે એમની આજ્ઞા હોય તો એમનો સમાગમમાં જઈ શકાય, આજ્ઞા ન હોય તો ન જઈ શકાય. એવી રીતે એ સમાગમ પણ એમણે મર્યાદિત રાખેલો, કેમ કે એમણે જે વિષય કહ્યો એનો ભોગ પોતે ન બની જાય. સત્પુરુષનું અતિ અતિ મહત્વ સ્થાપતા એનો ભોગ પોતે ન બને. એકાદ જગ્યાએ તો એમણે એ સ્પષ્ટ પણ કર્યું છે કે કહેવા પાછળ કેટલો પરમાર્થ છે, પણ એનો અર્થ એ નથી કે એથી અમને બોજો આવે, અમારી હેરાનગતી વધે, અમને વિકલ્પનું કારણ થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા લોકો તરફથી થાય તો તે ઈચ્છનીય નથી. ઈચ્છનીય નથી કહેતા, એની આજ્ઞા નથી એમ જ કહી દેતા. એ વિષય એમણે બહુ સ્પષ્ટ રાખેલો છે પોતા માટે વ્યક્તિગત રીતે, અને પછી નિર્ભીક રીતે કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર આ વિષયનું માર્ગદર્શન અને પ્રતિપાદન એમણે સારી રીતે કર્યું છે. એટલે વિકલ્પ એ જુદી જુદી ભૂમિકાનો વિષય છે. જેને દ્રષ્ટિના વિષયનું જોર છે એ તો અસંગ દશાની ઈચ્છે છે, ખરેખર તો એ ભૂમિકાની વાત કરે છે કે તને તારા આત્માની ધૂન ચડી હોય, તારા ચૈતન્ય તત્વની જો તને લગ્ની લાગી હોય તો કોઈના સંગમાં જવાનો વિકલ્પ શું, પરસંગનો વિકલ્પ શું? એમ વિકલ્પ માત્ર જ્યાં દુઃખદાયક છે, અને વિકલ્પ જ કર્તવ્ય નથી, રાગ જ કર્તવ્ય નથી, ત્યાં રાગ કરવો એવો સિદ્ધાંત કેમ સ્થાપવો? છતાં અધિક ગુણીનો સંગ કરવો એવું આગમમાં આવે ત્યારે એની મર્યાદા છે. મર્યાદા છે એટલે અપેક્ષા છે કે જે કોઈ જીવોને કુસંગમાં રહેવાનું થાય છે એને એમ કહે છે કે તું અધિક ગુણીના સંગમાં રહેજે, અથવા જેને હજી અસંગમાં અસંગપણે રહેવું એવી કોઈ યોગ્યતા એની પાકી નથી, અસંગપણે રહેવાની જેની યોગ્યતા પાકી નથી, એકાંતમાં રહેવાની જેની યોગ્યતા પાકી નથી, એને એમ કહ્યું કે તું અધિક ગુણીના સંગમાં રહેજે. પણ એ એવી ભૂમિકાની મર્યાદા પૂરતી વાત છે. એટલે એ ઉત્સર્ગ અપવાદ છે. ઉત્સર્ગ એટલે સિદ્ધાંત એવો છે કે અસંગ તત્વને અંતર બાહ્ય અસંગતાથી સાધો. બાહ્ય સંગ પણ, બાહ્ય પર પરિચય પણ કર્તવ્ય નથી. કેમ કે રાગનું નિમિત્ત છે, કોઈ પણ પ્રસંગ છે એ રાગનું નિમિત્ત છે. દેવ ગુરુ અને શાસ્ત્ર પ્રત્યેથી પણ વૃત્તિ છોડાવીને અંતર્મુખ થવાનો ઉપદેશ છે. ત્યાં પછી બીજા અન્ય સંગ નહોતો, અધિક ગુણી એટલે અન્ય સંગ નહોતો, ક્યાં સવાલ જ રહે છે. એ સિદ્ધાંત અનુસાર એ વાત છે. એટલે ક્યાંક કઈ મર્યાદાથી, કઈ અપેક્ષાથી, કઈ ભૂમિકાના જીવને તે લાગુ પડે છે એ સ્પષ્ટપણે ખ્યાલમાં ન હોય તો થોડો ગડબડ થઈ જાય, સમજણની અંદર ભૂલ થાય ખરી. એ પોતે જ એમ કહે છે પત્રે પત્રમાં કે ગુરુદેવના સંગમાં રહેવું છે અને એને માટે આકુળતા થાય છે, દુઃખ થાય છે. કે કેમ દુઃખ થાય છે? કે નથી ચાહતો એવા જીવોના સંગમાં રહેવાનું થાય છે, માટે દુઃખ થાય છે. તો એ સરખામણીથી વાત થઈ ને કે આ સંગ છોડવો છે. ગુરુદેવની યાદ આવે છે ત્યારે આંખમાંથી ગરમ આંસુ નીકળે છે. કેમ કે સંગમાં રહી શકાતું નથી, યોગમાં રહેવું પડે છે, દૂર રહેવું પડે છે. પાછા એને એ કહે છે કે અભિપ્રાયની વાત નથી, એ વર્તમાન સ્થિતિનો વિવેક કરવા પૂરતી મર્યાદિત વાત છે. અભિપ્રાયમાં તો કોઈનો પણ સંગ કરવાનો વિષય જ નથી. એક સ્વસંગ કરવો, એ જ સ્વસતનો સંગ કરવો, તે જ સત્સંગ. અને એ સ્વસંગ કર્તવ્ય છે, પ્રસંગ કર્તવ્ય નથી. પર પરિચય રાગનું નિમિત્ત છે અને રાગ કર્તવ્ય નથી, એ સિદ્ધાંત છે. વિતરાગતા જ કર્તવ્ય છે અને રાગ કર્તવ્ય નથી, એ સિદ્ધાંત છે. તેમ છતાં અમુક ભૂમિકામાં અમુક રાગ અનિવાર્યપણે હોય છે. એ જાણીને, સમજીને એનું માપ, પોતે પોતાનું માપ સમજવું જોઈએ. ખરી વાત છે. એ કહેનાર છે એનો સત્સંગ કર્તવ્ય છે, એનો પણ સત્સંગ કર્તવ્ય છે. એમ છે ખરેખર શું કહેવા માંગે છે. પણ જ્યાં સુધી મુમુક્ષુની ભૂમિકાને લાગે વળગે છે ત્યાં સુધી મુમુક્ષુને સત્સંગ છે વધારે અનુકૂળ છે. મોક્ષાર્થીની ભૂમિકામાં સત્સંગ છે વધારે અનુકૂળ છે. ચાર અને પાંચ નંબરનો મૂળ છે 200 પત્રાંકના. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છા એ વર્તવું, એમ જિનાગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છા એ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. શું કહે છે? અનેક વાતો સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન પર્યંતની અનેક વાતો જીવની સામે આવે છે અને જીવ સ્વલક્ષે પોતાનો વિચાર કર્યા વિના બહુ ભાગ તો અહીંયા આમ હોય કે ન હોય, અહીંયા આમ હોય કે ન હોય, ત્યાં આમ હોય કે ન હોય એ વિશે વધારે વિચારે છે. પરલક્ષ હોવાની લીધે પોતાને જેનું પ્રયોજન નથી એવા વિષયનું પિષ્ટપિંજણ એને વધારે ચાલી જાય છે. આ એક તકલીફનો વિષય છે પરલક્ષમાં. તો એને અનેક પ્રકારે જ્યાં ભૂલ થવાની સંભાવના છે એવી જે ભૂમિકા આગળ પહેલા પેરેગ્રાફમાં એવું શીખવાડી ગયું. બીજો પેરેગ્રાફ છે, જે જીવ જેનાથી અનાદિથી અજાણ છે એવા પરમાર્થના વિષયમાં માત્ર મતિકલ્પનાથી પરમાર્થનું જ્ઞાન અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી, અથવા જીવ જેનાથી અનાદિથી અજાણ છે એવું જે અંતર્મુખ પરિણમન રૂપ આરાધન તે કદી નીચ કલ્પનાથી ઉત્પન્ન થતું નથી. એમ કલ્પના છે એ બહિર્ભાવ છે અને આ પરિણમન છે તે અંતર્મુખ પરિણમન છે. જેટલો એ વિચાર કરે છે, વિચાર 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 કરવાની અંદર મનનો સંગ છે, મનના સંગથી પાર થઈને મનાતીત વિષયમાં પ્રવેશવું છે, અને જે વિષયથી એ અનાદિથી અજાણ્યો છે એ વિષયને કેવી રીતે વિચાર અને કલ્પનાથી ગ્રહણ કરી શકશે કે એનાથી એને પહોંચવું સંભવિત દેખાતું નથી. હવે એ પરિસ્થિતિમાં જીવ અંતર્મુખ નથી થઈ શકતો ત્યારે શું કરે છે કે બાહ્ય ધર્મ સાધનની જે પ્રવૃત્તિ છે, વાંચન છે, શ્રવણ છે, ચિંતન છે, મનન છે, લેખન છે, વક્તૃત્વ છે, ચર્ચા છે, અથવા પછી યમ નિયમ સંયમની ત્યાગાદીની પ્રવૃત્તિમાં જાય, એ બધા બાહ્ય ધર્મ સાધન છે. પૂજા ભક્તિ યાત્રા દયા દાન શીલ તપ વગેરે એવી બાહ્ય ધર્મની બાહ્ય ધર્મ સાધન જેને કહેવાય છે એવી પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાય છે કે આ મારે તો આટલું કરવું ને આ કરવું, અને એ જે કરે છે એ જ ધર્મનો ઉપાય છે એમ પરમાર્થ માર્ગની એ કલ્પના કરે છે, પારમાર્થિક ધર્મની એમાં કલ્પના કરે છે. આવી અનેક પ્રકારની ભૂલમાં ફસાય જીવને એથી કોણ બહાર કાઢે, કોણ છોડાવે, કોણ એને બતાવે? પ્રત્યક્ષ જ્ઞાનનો યોગ હોય તો એને એમાંથી નીકળવું સંભવે છે. બહુભાગ જીવો તો દર્શન મોહનો દોષ ક્યાં ક્યાં કેવી રીતે લાગે છે તેનાથી અજાણ છે. સામાન્ય મુમુક્ષુઓ તો અજાણ હોય પણ વિદ્વાનો સુદ્ધા આ વિષયમાં બહુભાગ અજાણ છે. હવે દર્શન મોહને તોડ્યા વિના તો કાંઈ મોક્ષ માર્ગની શરૂઆત થઈ શકે એવું નથી, પ્રારંભ જ થાય એવો નથી, તો બીજી તો વાત પછી ક્યાં રહી? પછી આગળની કોઈ વાત વિચારે તો એ નિરર્થક વિચાર છે. એટલે એના માટે જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, એટલે કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, અથવા સ્વાનુભવની પ્રાપ્તિ જેને ઈચ્છવી તેણે જ્ઞાની એટલે સ્વાનુભવીની ઈચ્છા એ વર્તવું, એ કહે તેમ વર્તવું, તેના કહેવાથી વિમુખ થઈને વિરુદ્ધ જઈને કદી વર્તવું નહીં. એમ જિનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે, સર્વશાસ્ત્રોએ પણ આ વાત કહી છે, આ શાસ્ત્રની પણ આજ્ઞા છે. એમ નથી કે હું કહું છું માટે તમે આમ કરો, સર્વ જિનાગમાદિ શાસ્ત્રો પણ આ વાત કહે છે. અષ્ટપાવડમાં કુંકુંડાચાર્ય સત્પુરુષ એવો શબ્દ વાપર્યો છે, ચતુર્થ ગુણ સ્થાન વર્તી જીવ માટે સત્પુરુષ એવો શબ્દ વાપર્યો છે. ગાથા મૂળ ગાથા એમ જિનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે, પોતાની ઈચ્છા એ પ્રવર્તતા અનાદિ કાળથી રખડ્યો, સત્પુરુષની ઈચ્છાને અવગણીને મને તો આ ઠીક લાગે છે તેથી હું આમ કરું એમ કરવા જતા એણે પરિભ્રમણ છે એ ચાલુ ને ચાલુ રાખ્યું છે. એનો અર્થ એ થયો કે પરિભ્રમણનું કારણ જે દર્શનનું છે એ એને તીવ્ર કર્યું છે. એટલે રખડ્યો છે. દર્શનનો તીવ્ર કરવાથી બહુ સીધો સ્પષ્ટ અર્થ કરીએ તો એ પ્રત્યક્ષ જ્ઞાની હોય અને તેની ઈચ્છા એ વર્તમાનમાં ન આવે ત્યારે દર્શન મોહની તીવ્રતા થઈ છે એમ સમજવા યોગ્ય છે. જો તેની ઈચ્છા એ વર્તવામાં આવે તો દર્શન મોહ કંઈક મંદ થયો છે એમ સમજવા. આ સિદ્ધ સિદ્ધ એનો અર્થ છે. કેમ કે એનું ફળ લઈ લીધું શ્રીમદજીએ કે એમની એ જ્ઞાનીની ઈચ્છા એ નહીં વર્તતા, નહીં પ્રવર્તતા, પોતાની ઈચ્છા એ પ્રવર્તતા. રખડ્યો એટલે પરિભ્રમણ થયું. પરિભ્રમણનું કારણ કાંઈ બીજું નથી, પરિભ્રમણનું કારણ દર્શનનું છે. જે મિથ્યાત્વ છે એ જ અનંત પરિભ્રમણનું કારણ છે, બીજું કોઈ પરિભ્રમણનું કારણ નથી. બાકીની પ્રકૃતિઓ તો બધી એ ઉપર ઉપરની છે, મૂળની વાત તો પરિભ્રમણની અહીંયા જ છે. એ પરિભ્રમણમાંથી નીકળે છે દર્શનનું. નંબર ચાર, એ ચાર પૂરો થયો. ત્યાં પાંચમો સાથે છે. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, ઈચ્છાએ એટલે આજ્ઞા એ એમ લેવું, ઈચ્છાનો અર્થ જ આજ્ઞા કરવો સમજવો. નહીતર વળી કોઈ એમ કે તો આજ્ઞા થયા નથી, તો વાત કરી હતી આમ, આમ વાત કરી હતી પણ એ કાંઈ આજ્ઞા ન કહેવાય એમ. એની ઈચ્છા એ ભલે ઈચ્છા છે, મુમુક્ષુ માટે આજ્ઞા છે એમ. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. પ્રત્યક્ષ જ્ઞાની ન હોય બીજી વાત છે, હોય બીજી વાત છે. એક એવા કાળમાં જીવની ઉપસ્થિતિ હોય કે જ્યાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ન હોય ત્યાં તો આ શરત કે આ નિયમ લાગુ ન પડે. પણ જ્યાં પ્રત્યક્ષ જ્ઞાની વિદ્યમાન હોય, બિરાજમાન હોય, ત્યાં તો એની જે પ્રવૃત્તિ છે એને સીધો સંબંધ લાગુ પડે છે અને તે દર્શનની સાથેનો સંબંધ લાગુ પડે છે. અહીંયા દર્શનનું તીવ્ર થાય છે કે દર્શનનો મંદ થાય છે, સીધો સંબંધ લાગુ પડે છે. તો જો જો પ્રત્યક્ષ જ્ઞાની હોય તો એમ વિચારવું રહ્યું. એમની આજ્ઞા એ ન વર્તવામાં આવે અને કોઈ જીવને જ્ઞાન થાય એ વાત સંભવતી નથી, એ બની શકે એવું નથી. એમની આજ્ઞાનું ઉલ્લંઘન થાય અથવા એમાં એનાથી વિમુખ વર્તાય અને કોઈ અને કોઈ પણ પ્રકારના પ્રયત્નથી જ્ઞાન પ્રાપ્તિ થાય અથવા અજ્ઞાનની નિવૃત્તિ થાય અથવા સ્વાનુભવ સુધી પહોંચાય, કાંઈ પણ પારમાર્થિક લાભ થાય એ કોઈ રીતે સંભવ તો નથી, નહીં બની શકે. આ એક સિદ્ધાંત મૂકી દીધો. ઉપરોક્ત વચનોમાં મુમુક્ષુ જીવને સતના ધારક એવા સત્પુરુષનો સત્સમાગમ કરવામાં આજ્ઞાંકિત પણ કેવા પ્રકારે અને કેટલું હોવું ઘટે તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે, જે યથાર્થ છે. શું કહે છે કે આજ્ઞાંકિતપણું એટલે પૂરેપૂરું આજ્ઞાંકિતપણું, આટલું માનવું, આટલું ન માનવું, આટલું બાદ રાખવું એ વાત અહીંયા સંભવતી નથી. ઈચ્છા એટલે શબ્દ લીધો છે કે આજ્ઞા તો ક્યારેક કરે પણ ઈચ્છા તો અનેક પ્રકારે થાય, વિકલ્પ માત્ર ઈચ્છા છે. ઈચ્છાને આજ્ઞાના અર્થમાં ઢાળી દીધો. એક પણ જ્ઞાનીના સત્પુરુષના વિકલ્પથી પ્રતિકૂળ જવું એટલે એને પોતાને મોટા નુકસાનના ખાડામાં ઉતરવા જેવું છે. જેમ કોઈ ખબર પડે કે બહુ મોટું નુકસાન જશે તો માણસને અંદરમાં ધ્રાસકો પડે છે, ભીંસ આવે છે મૂંઝવણની છાતીમાં. આ એવું એને મૂંઝવણનો એ પ્રકાર ઊભો થઈ જવો જોઈએ. ક્યાંય પણ આવી ભૂલ તો થવી ન જોઈએ, બહુ મોટું નુકસાન થાય એમ સમજીને આ વિષય ઉપર દ્રષ્ટિકોણ એનો સાફ હોવો જોઈએ, એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. એ નિર્દેશ અહીંયા કરવામાં આવ્યો છે, તે યથાર્થ છે. આ પ્રકારમાં આત્માર્થી જીવ બાહ્ય પરિણામમાં પણ આવેલ ન હોય, બહારમાં પણ એની આવી પ્રવૃત્તિ ન હોય, તેવી હીન યોગ્યતા વાળાને અંતરસત્વનો પરમ આદર થઈને પ્રગટ અનુભૂતિ થવાની જરા પણ સંભાવના નથી. શું કહે છે કે આ તો બાહ્ય પ્રવૃત્તિ થઈ, સત્પુરુષની આજ્ઞાએ વર્તવું એ તો બાહ્ય પ્રવૃત્તિ થઈ, એટલું બાહ્ય પરિણામમાં પણ આ પ્રકાર જીવ ઉભો ન થયો હોય તો યોગ્યતા ઘણી હીન યોગ્યતા છે એમ સ્પષ્ટ થાય છે. એવી હીન યોગ્યતામાં કદી પણ અંતરસત્વનો પરમ આદર થઈને પ્રગટ અનુભૂતિ થાય એવું કદી બની શકે નહીં. આ કેટલો બધો સંબંધ છે તત્વને અને સત્પુરુષને નાની સાથે કેટલો સંબંધ છે. સત્પુરુષ એક વ્યક્તિ છે અને તત્વ એ તત્વ છે. તત્વની મુખ્યતા તું કર અને સત્પુરુષની ગૌણતા કર, તત્વની અંદરથી પ્રગટ થાય એમ કહેવું છે. તત્વની પ્રગટ કેમ કે જે પ્રગટ સત છે એનો આદર નથી, અપ્રગટ સતનો આદર. એટલી પણ શક્તિ તારા પરિણામમાં નથી, યોગ્યતા તારા પરિણામમાં નથી, તો અપ્રગટ સતનો આદર કરવાની યોગ્યતા કે શક્તિ તારા પરિણામમાં હોઈ શકે એ વાત વિચારવાની જગ્યા રહેતી નથી, એ વાત વિચારી શકાય નથી. એક માણસ રણની અંદર પાણીથી મરતો હોય તો જેની પાસે થોડું પણ પાણી હોય, એક કળશો તૃષા છીપાય એટલું, એક કળશો પાણી પી જાય તો 24 કલાક પછી રસ્તો કાપવામાં વાંધો નથી. તો જેની પાસે એક પણ કળશો પાણી છે એ એના જો પ્રાણને બચાવે એવી પરિસ્થિતિમાં એને મળે છે તો એક કળશો પાણીનું સમીકરણ શું? એક માણસના પ્રાણ કેટલું થયું? એક કળશો પાણી એટલે એક માણસના પ્રાણ. એવા આ કાળ જેને દુષ્કાળ કહી શકીએ, જેમાં સતનો દુષ્કાળ છે એવો જે કાળ, એની અંદર જે સત્પુરુષ તો જગન્ય જ્ઞાની છે, એ કોઈ નિર્ગ્રંથ મહામુનિ નથી, એ કોઈ અરિહંત પરમાત્મા નથી, એ તો સ્પષ્ટ વાત છે. પણ એની પાસે જે કળશો પાણી છે એ તારા પ્રાણ કેટલા બચાવશે? 24 કલાક માટે નહીં બચાવે. તારા જ્ઞાન ને દર્શન પ્રાણની સંજીવની અનંતકાળ પર્યંત જાગૃત થઈ જાય ને રહી જાય, અને તું પોતે અરિહંત ને સિદ્ધ દશા સુધી પહોંચી જાય એટલી તાકાત, એટલી શક્તિ ત્યાં રહેલી છે, એ જોઈને એનું મહત્વ આપવામાં આવ્યું છે. બહુ રહસ્યાર્થ છે એની પાછળ. અહીંયા એક ન્યાય લીધો છે કે બહારમાં પણ જેને આવી યોગ્યતા ન હોય તેને અંદરમાં પોતાના અંતરસત્વનો પરમ આદર થઈને પ્રગટ અનુભૂતિ થાય એવી બિલકુલ સંભાવના નથી, એવું કદી પણ બની શકે નહીં. જેને બહારમાં પ્રગટ સત્વનો યથાયોગ્ય પરમ આદર આવે નહીં તેને અંતરસત્વનો પરિણામમાં પરમ આદર ઉત્પન્ન થઈ શકતો જ નથી. કેમ કે એ તો એક સ્થૂળ વિષય છે. બહારમાં જે પ્રગટ સત છે એ અંતરસત્થી સ્થૂળ છે, અંતરસત છે એ સૂક્ષ્મ છે અને બાહ્ય સત છે એ સ્થૂળ છે. કેમ કે વ્યક્ત પરિણામ રૂપે વ્યક્ત થયેલું છે. એટલું જ નહીં, એમની અંતરપરિણતિનો પ્રભાવ એમની વાણીમાં પણ આવે છે, એના મન વચન કાયાના યોગમાં એનો પ્રભાવ છે, એટલું બધું એ વ્યક્ત થાય છે. એને પણ જો તું જેમ છે એમ સમજી શકતો નથી અને તેનો એને તને આદર આવતો નથી જે રીતે આવવો જોઈએ તે રીતે, તો સૂક્ષ્માથી સૂક્ષ્મ એવું જે અંતર સત છે એનો આદર આવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેને અંતર સતનો પરિણામમાં પરમ આદર ઉત્પન્ન થઈ શકતો જ નથી. તે અધ્યાત્મનો મહાસિદ્ધાંત છે, એ મોટો સિદ્ધાંત છે અધ્યાત્મનો. જોકે અહીંયા એ સ્પષ્ટીકરણ છે, નાનીને બીજાના આદરની અપેક્ષા નથી. વળી આ વાત કોઈ જ્ઞાનીઓએ પોતાનો આદર સત્કાર વધે તેથી કરી હશે એવી કલ્પના સ્વપ્ને પણ કરવા જેવી નથી. કેમ કે જ્ઞાની તો ત્યારે થયા છે કે એની પૂર્વ ભૂમિકામાં જેને પોતાના પરમ તત્વ સિવાય આ જગતમાંથી કાંઈ જોઈતું જ નથી એવી સ્થિતિમાં એમણે દર્શન મોને તોડ્યા છે. બીજાના આદર સત્કારને લઈને અનુકૂળતાઓ રહે એવી જેને સંયોગની સુખબુદ્ધિ છે એ ખરેખર જ્ઞાની નથી. આદર અને અનાદર, માન અને સન્માન, નિંદા અને પ્રશંસા એ આદિથી પર થયા છે, આખી લોક સંજ્ઞા તોડી નાખી છે. લોકોની નજરમાં શું દેખાવ થશે, લોકોની નજરમાં મારું સ્થાન કેવું હશે એ વાત ખલાસ કર્યા પછી જ્ઞાનીપણું ઉત્પન્ન થયું છે. એ વાતમાં કદી જ્ઞાનીપણું હોઈ શકે નહીં, એ તો તીવ્ર બાહ્ય દ્રષ્ટિથી લોક સંજ્ઞા પ્રવર્તે છે અને તે દર્શનનું તીવ્ર થવાનું જ ખાસ કારણ છે અથવા મોટું કારણ છે. તેઓ તો આદર અનાદર, બીજાના આદર અનાદર, માન સન્માન, નિંદા પ્રશંસા આદિથી પર થયા છે, તો પણ મુમુક્ષુની ઉપરોક્ત સ્થિતિ થયા વિના, ઉપરોક્ત સ્થિતિ થયા વિના એટલે જે 4 અને 5 નંબરના બોલમાં એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનો પ્રકાર ઉત્પન્ન થાય એવી સ્થિતિ મુમુક્ષુની ઉત્પન્ન થાય તો તેને તે જ્ઞાનીનો ઉપદેશ પરિણમતો નથી. જ્ઞાની ઈચ્છતા નથી કે કોઈ અમારી ભક્તિ કરે, પણ ઉપદેશ પરિણમવા અર્થે એને પરમ આદરને પરમ વિની આવ્યા વિના ઉપદેશ પરિણમે એવું કદી બની શકતો નથી. તેવો નિયમ છે એટલે સિદ્ધાંત છે, એ પણ સિદ્ધાંત છે. વળી તેઓ એટલે શ્રીમદ રાજચંદ્રજી પત્રાંક નંબર 539માં કહે છે કે પેલા તત્વજ્ઞાનનું પ્રતિપાદન કરે છે કે બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે, અન્ય પદાર્થમાં પર પદાર્થમાં સ્વપણાની બુદ્ધિ એકત્વ બુદ્ધિ તે દર્શનની વૃદ્ધિનું કારણ હોવાથી એ પરિભ્રમણ દશાને પામે છે, તેના ફળમાં તે પરિભ્રમણને પામે છે. સામે ઉલટો પ્રતિપક્ષ લીધો અને નિજને વિશે નિજબુદ્ધિ, બીજા અન્ય પદાર્થમાં બીજા પદાર્થમાં નિજબુદ્ધિ થઈ તો પરિભ્રમણ થાય, તો નિજને વિશે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. આ સિદ્ધે સિદ્ધું કારણ છે દર્શનનો નાશ થવાનું, મંદ થવાનું નહીં પણ નાશ થવાનું કારણ છે કે નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો. પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, જેને એમ લાગ્યું કે પરમાં નિજબુદ્ધિ કરવા યોગ્ય નથી ને નિજમાં નિજબુદ્ધિ કરવા યોગ્ય છે, અને નિજમાં નિજબુદ્ધિ કરવા માટે શું ઉપાય કરવો, એ માર્ગને વિચારવાની જેને આવશ્યકતા લાગી છે, જરૂરિયાત લાગી છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે અહીંથી સત્પુરુષને લીધા. આવું જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે એટલે જેને નિજમાં નિજબુદ્ધિ થઈ છે, એવું જ્ઞાન જેને પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ પ્રેમ છે. આમ નહીં એની એનો એનું કોઈ દાસ હોય તો તું એનો દાસનો દાસ થાય એમ કે છે. કેટલી બધી વાત લીધી છે, દાસાનું દાસપણે ભક્તિ કરવી, અનન્ય ભક્તિ કરવી એમ, જેમાં અંતર ન પડે એવી ભક્તિ કરે તો એ પરમ એ પરમશ્રી છે. એ પરસ્પર પરમશ્રી છે, પરસ્પર શબ્દ મિસપ્રિન્ટ છે, મૂળમાં પરસ્પર નથી, 539 છે, પરસ્પર કાઢી નાખવું એ શુદ્ધિ અશુદ્ધિમાં છે કાઢેલ. પરમ શ્રી છે એટલું છે. આગળ લખે છે આ પત્રમાં કે તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થઈ, જેમાં કાંઈ વિષમતા આવતી નથી, વિકલ્પ થતો નથી, એ જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગતિ ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે, બીજો કોઈ એને મોટાઈ આપે, મહત્તા આપે, ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસ પણ કરવું ઘટે છે. બહુ લખે બહુ વિશિષ્ણતા. આ વચનામૃતમાં પણ મોક્ષુ જીવને જ્ઞાનીની અનન્ય ભક્તિ કરવાની શિખામણ આપવામાં આવી છે. કારણ કે સંયોગી દ્રષ્ટિને લીધે જીવને અસંગ એવું આત્મ સ્વરૂપ જાણવું દુર્લભ થઈ પડ્યું છે. સંયોગી દ્રષ્ટિ જે બાહ્ય દ્રષ્ટિ છે, એ બાહ્ય દ્રષ્ટિને લીધે અંદરનું જે અસંગ તત્વ છે, પોતાનું પરમ તત્વ છે, એને જાણવું ઘણું દુર્લભ થઈ પડ્યું છે. અને તે સ્વરૂપના અનુભવી જ્ઞાતા પુરુષને યોગે તે સુલભપણે જણાવવા યોગ્ય છે. બહારમાં એક પ્રધાન હોય, એક સરકારી ઓફિસર હોય ને એની પાસે એની સહી કરાવવાનું કામ કરવું હોય, 3 કલાક બહાર બેસાડી રાખે ચેમ્બરની બહાર, તો બેસે કે ના બેસે, કેમ 3 કલાકથી ભાઈ બેઠા છો, સાહેબ અંદર બોલાવે ત્યારે જવાનું છે. અને તે પણ એને સંમત થાય તો સહી કરે ને, નહીં એમ કે લઈ જાઓ તમારા કાગળિયા પાછા, મારી સહીમાં હું કરીશ નહીં. એક સામાન્ય કામ, સંયોગનું કામ કરાવવા પણ એની પાછળ એને બરાબર નમ્રતા રાખવી પડે છે. ત્યાં જરાક બોલવા ફેર થાય તો બિલકુલ ચાલતો નથી. એ કોઈ પારમાર્થિક કાર્ય નથી. ત્યાં કાર્ય થાય ન થાય એ કોઈ પારમાર્થિક કાર્ય તો છે નહીં. આ તો અનંત ભવનું કામ કઢાવવાનું વાત છે. અનંત ભવનું કામ કઢાવવું છે. એક ભવનું એક પ્રસંગનું કાર્ય નથી કરવાનું. એક સાથે અનંત ભવનું કામ કઢાવવાની વાત છે. કોઈને એવું લાગે કે આટલું બધું શ્રીમદજી લખે છે, જરા કંઈક અતિશયોક્તિ હશે. બિલકુલ અતિશયોક્તિ નથી. વાસ્તવિક પરિસ્થિતિ આમ જ છે. જેને એની કિંમત સમજાય છે તે આ વાસ્તવિકતામાં આવ્યા વિના રહેતા નથી. આ જ વાસ્તવિકતામાં આવે છે. સુગાની તો બહુ જ અધિક ગુણીનો સંગ કરવાનો અભિપ્રાય ન હોય એવી ચર્ચા કરી છે. પણ જ્યાં એમને પોતાને પ્રસંગ છે સત્પુરુષનો, મારા માટે તો અનંત તીર્થંકરથી અધિક છે. કેટલી ભક્તિ કરી, એક તીર્થંકરની ભક્તિ કરે એટલી કરી કે નહીં, અનંત તીર્થંકરને એક પલ્લામાં મૂકીને એથી અધિક આપી દીધી. કંઈક ભાવાવેશમાં કહ્યું છે, ભાવુકતામાં કહી દીધું છે. એની પાછળ જે પરમાર્થ રહ્યો છે, એની વાસ્તવિકતા શું છે એને સમજાય છે, કે જેને એને ઉપકાર થાય છે એને સમજાય છે. જેને પોતાની પર્યાય ઉપર એ સત્પુરુષનો ઉપકાર થયો નથી, શુદ્ધિ થઈ નથી, સમ્યક દર્શન પ્રગટ્યું નથી નિમિત્તે, તો એને એ પ્રકાર સમજાતો પણ નથી. એ પ્રકાર નથી સમજાતો. પૂજ્ય બેન કહે, ગુરુદેવનો ઉપકાર તો અમારી પ્રત્યેક પર્યાયમાં લાગુ પડે છે. પર્યાય પર્યાય પ્રતિ પર્યાય એક એક પર્યાય ઉપર ગુરુદેવનો ઉપકાર છે. પોતાનો પુરુષાર્થ નથી એની અંદર. પોતાનો પુરુષાર્થ હોવા છતાં વિનયમાં એ વાત ન આવે, ભક્તિમાં એ વાત આવતી નથી. એ મુખ્ય થઈ જાય છે. શું કહે છે કે મુમુક્ષુને આજે શિખામણ છે એનું કારણ એ છે કે હજી સંયોગી દ્રષ્ટિ હોવાને લીધે મુમુક્ષુ જીવને પણ અસંગ એવું આત્મ સ્વરૂપ જાણવું દુર્લભ થઈ પડ્યું છે. અને તે સ્વરૂપના અનુભવી જ્ઞાતા પુરુષને યોગે તે સુલભપણે જણાવવા યોગ્ય છે. એ અનુભવી પુરુષ છે અને અહીંથી જ જણાશે, અહીંથી જાણવું સુલભ છે એમ ખ્યાલ આવે છે, ત્યારે એના કથન ઉપર જે એને લક્ષ જાય છે કે અહીંયા એ કેવી રીતે સ્વાનુભવ થવાની માર્ગ બતાવે છે. તેમના વચનોમાં અંતર્મુખ થવાનું ગંભીર રહસ્ય કેવી રીતે આવે છે, વચનમાં કેવી રીતે આ વાત આવી જાય છે, આ વાત એની નજર મારી છે. એટલે સુલભતા થાય છે. જ્યાં એ વાત જ નથી ત્યાં તો સમજવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અનુભવી જ્ઞાતા પુરુષને યોગે તે સુલભપણે જણાવવા યોગ્ય છે. તેથી પ્રત્યક્ષ યોગનું મહત્વ અતિશયપણે કરીને જણાવવામાં આવ્યું છે. અતિશયપણે એટલે વધારીને નહીં, પણ વજન દઈને, એની જેટલું વજન દેવા યોગ્ય છે એટલું વજન દઈને એ વાત કહેવામાં આવી છે. તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ પણ પ્રકારે વિકલ્પ થવા યોગ્ય નથી. વિકલ્પ થાય આટલું બધું કેમ કહે છે? કહેવું જોઈએ એના કરતા વધારે વઘાર કરીને કહેવામાં આવે છે, વધારીને કહેવામાં આવે છે, એવો વિકલ્પ કરવા યોગ્ય નથી. વિચારવાનને કોઈ પણ પ્રકારે વિકલ્પ કરવા યોગ્ય નથી. એનો અર્થ એ થાય છે કે કોઈને આ વિષયમાં વિરુદ્ધ વિકલ્પ આવે તો તે અવિચારીપણું છે. વિચારવાનને તો આમાં વિકલ્પ કરવા યોગ્ય નથી. એમ મળી જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમે અનેક પડખાથી મુમુક્ષુ જીવને આત્માર્થનું પોષણ મળે છે. અનેક પડખાથી એક આત્માર્થનું જ પોષણ મળે છે. બધા પડખેથી, સર્વ પડખેથી એને આત્માર્થનું જ પોષણ મળે. આત્માર્થથી દૂર જરાક પણ જાય તો સત્પુરુષની અનિચ્છા અને અથવા એમની આજ્ઞા વિરુદ્ધતા છે એ ખ્યાલમાં આવી જાય છે કે અહીંયા એમને નકાર આવે છે, આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. એ સ્પષ્ટ છે. જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમે અનેક પડખાથી મુમુક્ષુ જીવને આત્માર્થનું પોષણ મળે છે. કોઈ વાર તો એવી ભૂલ થાય છે કે અધ્યાત્મનો વિષય સારો લાગે, સમજવામાં ખ્યાલ આવી જાય, ખ્યાલમાં એમ આવે કે અધ્યાત્મનો વિષય છે અને એ અધ્યાત્મના વિષયમાં આગળ વધવા જેવું છે, એના ઉપર વધારે વજન દઈને આગળ વધવા જેવું છે અને એના ઉપર વજન દેતા કોઈ એવું અનુચિતપણે વજન દઈ દેવાય કે જેને લઈને આગમનો સિદ્ધાંત તૂટી જતો હોય. તો જ્યાં સિદ્ધાંત તૂટે ત્યાં દર્શનનો તીવ્ર થાય. જ્યાં જ્યાં સિદ્ધાંત તૂટે ત્યાં દર્શનનો તીવ્ર થાય. તો એ અધ્યાત્મમાં હું આગળ વધું છું એવા ભ્રમમાં રહે છે. તો એ પ્રત્યક્ષ સમાગમ છે એમાં સિદ્ધાંત જ્ઞાન અને અધ્યાત્મનો માર્ગ, અધ્યાત્મનો આવિર્ભાવ, એ બંનેનું સંતુલન રહીને આગળ વધવાનું સુગમ પડે છે અને નહીંતર કોઈ એક જગ્યાએ અનુચિત વજન જતા કોઈ સિદ્ધાંત પર એટલું વજન દઈ દે છે કે અધ્યાત્મનો વિષય જે રીતે એને ગ્રહણ કરીને આવિર્ભાવ થવો જોઈએ અધ્યાત્મ ભાવનો, એમાં શુષ્કતા આવી જાય સિદ્ધાંત જ્ઞાનની મુખ્યતા કરવા જતા. તો આ રીતે એક પણ જગ્યાએ જે વજન આવવું જોઈએ એમાંથી ફેર પડી જાય, અનુચિત રીતે વજન જાય, તો એ માર્ગ ઉપર ન આવી શકે. જે માર્ગ ઉપર તો ન આવી શકે પણ ઉન્માર્ગે ચાલ્યો જાય. આ પરિસ્થિતિ બહુ નાજુક પરિસ્થિતિ છે. હવે આગળ જતા અધ્યાત્મના માર્ગે જતા પણ આવી નાજુક પરિસ્થિતિ છે. તો એ પહેલાની વિચારધારામાં તો અનેક જગ્યાએ જીવને ભૂલવાના સ્થાનો છે. એટલું જોઈને પ્રત્યક્ષ સત્પુરુષનું માર્ગદર્શન છે એનો કોઈ વિકલ્પ નથી એમ વિચારવામાં આવે. એનો કોઈ વિકલ્પ નથી કે ભાઈ એ ન હોય તો આમ આમ લાભ લઈ લઈએ તો કેમ, આમ આમ થઈ જાય તો કેમ, કે કાંઈ એનો એની બરાબરી ક્યાંય થઈ શકે એવું નથી. જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમે અનેક પડખાથી જીવને આત્માર્થનું પોષણ મળે છે અથવા અનેક પડખાથી મુમુક્ષુ જીવને માર્ગદર્શન પણ મળે છે. એટલે માર્ગે ચડવામાં જરાય આડોઅવળો થતો હોય તો પ્રત્યક્ષ સમાગમ હોય તો એને ચેતાવે એ બાજુ એ રીતે જવાનું નથી, ભૂલ થઈ જશે એમ એ ચેતાવી શકે છે. અને અનેક પ્રકારના દોષ, માન, સ્વછંદ, લોભ આદિ કશાય તથા મિથ્યાત્વના સૂક્ષ્મ દોષો અને અજ્ઞાન ટળવાનું કારણ બને છે. ખાસ કરીને તો જે માન અને સ્વછંદ છે એ તો સહેજે ટળે છે. પ્રત્યક્ષ સમાગમમાં નિર્માનપણે રહેવાનું થાય છે, કેમ કે એને ખ્યાલ છે કે મારા કરતાં સત્પુરુષ વિશેષ છે, તો તેનું માન કરતાં પોતાનું નમ્રતા સહેજે થઈ જાય છે. અને જે માન અને સ્વછંદ પોતાની મેળે કોઈ કાઢવા ચાહે તો નીકળે એવા નથી, ઉલટાના વધી જાય એવા દોષો છે, તે સત્સમાગમમાં તો અલ્પ પ્રયાસમાં જાય છે. શ્રીમદજીએ કહ્યું કે માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય. કેમ કે સદગુરુની માનતા જોતા જ, જ્ઞાની સત્પુરુષની માનતા જોતા જ એને નમ્રતા આવી જાય છે અને સ્વછંદ ન સેવાય એવા જ પરિણામે એને ભક્તિ આદિ ના થાય છે. એક અર્પણતા કરતા એને લોભ, લોભ છે એ કપાય છે. માન અને લોભ બે મુખ્ય છે, તો લોભ એને કપાય છે અર્પણતા કરવા જતા. એ આદિ કશાય તો સહેજે જાય છે. એ ઉપરાંત મિથ્યાત્મના દર્શનો સંબંધીના જે સૂક્ષ્મ દોષો છે એ પણ એને, અને અજ્ઞાન ટાળવાની, જ્ઞાનનો જે વિપર્યાસ થાય છે એ ટાળવાનું કારણ એને સમાગમની અંદર બહુ જ સુગમપણે બને છે. આ વિષયમાં પૂજ્ય બહેનશ્રીના નીચેના અમૂલ્ય વચનો અત્યંત ભાવવાહી અને માર્ગદર્શનમાં ઉપકારી છે. આ વાત પોતે બહુ સુંદર કરી છે. વચનામૃતનો ગુણ છે 150 નંબર, નીચે 8 લીધો છે કૌંસમાં, 150 નંબર. મોટા પુરુષની આજ્ઞા માનવી, તેમનાથી ડરવું એ તો તને તારા અવગુણથી ડરવા જેવું છે. એવું છે કુદરતે આ વચનો અને આ ગ્રંથનું પ્રકાશન ગુરુદેવની ઉપસ્થિતિમાં થયેલું. ગુરુદેવની કોઈ બાહ્ય પ્રતિભા પણ એવી હતી કે એમનાથી વિમુખ જનારને ડર લાગે મુમુક્ષુને. ગુરુદેવ આમાં ના પાડશે તો ગુરુદેવની આજ્ઞા નહીં હોય તો ગુરુદેવ એમ કહેશે કે આમ ન થાય તો એવો જે ડર છે મુમુક્ષુને એ અવગુણથી ડરવા જેવું છે. ગુરુનો ડર નથી પણ પોતે ભૂલ કરે છે એનો ડર છે. તો પોતાની ભૂલ એટલે પોતાના અવગુણ છે, પોતાના દોષ છે એનો ડર છે. એટલે એમની આજ્ઞામાં રહેવું એ તો તારા અવગુણને ટાળવાનું સારામાં સારું કારણ છે. ઊંચામાં ઊંચું એ નિમિત્ત છે કે સહજમાં અવગુણને ટાળી શકાય. મોટા પુરુષની આજ્ઞા માનવી, તેમનાથી ડરવું એ તો તને તારા અવગુણથી ડરવા જેવું છે. મૂળમાં આ વાત છે, તેમાં તારા ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ આદિ અવગુણ દબાય છે એમ ડરવા, એનાથી ડરતા તો તારા અવગુણો છે એ દબાય છે એટલે ઘટે છે, વધીને આગળ નથી વધી શકતા, એ દબાય છે પાછા પડે છે, દબાય છે એટલે પાછા પડે છે. પ્રકૃતિનું જોર ન ખાય, બે જગ્યાએ પ્રકૃતિ જોર ન ખાય. એક મોટા પુરુષની મહાપુરુષની આજ્ઞામાં રહેતા પ્રકૃતિ જોર ન ખાય, અને એક પોતાના સ્વરૂપનું ભાવભાષણ થતા પ્રકૃતિ જોર ન ખાય. એ શ્રીમદજી 80 બોલમાં લીધું, પ્રકૃતિ પગ પાછા પડે છે, પ્રકૃતિ જોર ખાતી નથી, પગ પાછા પડે છે પ્રકૃતિના પગ. કેમ કે અસ્તિત્વ ભાષ્યું છે, પોતાનું મોહરહિત નિર્વિકલ્પ અસ્તિત્વ જેને ભાષ્યું છે એની પ્રકૃતિ પછી જોર ખાતી નથી. એક એવું એને શરૂઆતનું કાર્ય સત્પુરુષના સમાગમમાં થાય છે, મહાપુરુષના ચરણમાં રહેતા એ થાય છે કે એની પ્રકૃતિ જોર ન ખાય. સત્પુરુષનું સાનિધ્ય હોય ત્યાં એને ગુસ્સો કરવો થઈ શકે નહીં, લોભ કરવો થઈ શકે નહીં, માનથી રહેવું થઈ શકે નહીં, એ કાંઈ એને થઈ શકે નહીં, એનાથી એને દબાઈને જ રહેવું પડે. એ રીતે તારા અવગુણ દબાય છે. માથે મોટા પુરુષ વિના કષાયના રાગમાં તણાઈ જવાનો સંભવ છે. કષાયમાં તણાઈ જાય, રાગમાં તણાઈ જાય, વિપરીત અભિપ્રાયમાં પણ તણાઈ જાય. કોણ એને બતાવે કે તારી અહીંયા ભૂલ થાય છે, ત્યાં આ વાત આ રીતે નથી, તું સમજે છો એ રીતે સમજવાનું નથી, સમજણનો દ્રષ્ટિકોણ અહીંયા બીજો છે, એને કોણ કહે? તો પોતાની મતિદોષને લઈને અભિપ્રાય વિરુદ્ધતામાં એમને એમ તણાઈ જાય છે. માથે મોટા પુરુષ વિના કષાયના રાગમાં તણાઈ જવાનો સંભવ છે, અને તેથી તારા અવગુણ તું સ્વયં જાણી શકે નહીં. આ ભૂલ એક એવી ચીજ છે કે જે પોતાની ભૂલ પોતે જીવ સમજી શકતો નથી, એને ભૂલ કહેવામાં આવે છે. એમ હિસાબમાં ભૂલ કરે છે તો 5 ને 2 7 થાય, એના બદલે 6 કે 8 ગણાઈ જાય, તો એને કંઈ સમજણ નથી રહેતી, એ રીતે ભૂલ થઈ ગઈ એનો અર્થ જ કે એના ખ્યાલ બહાર ગયો. એમ પોતાના અવગુણ છે એ પોતાની ભૂલ છે એને એ સ્વયં પોતે જાણી શકતો નથી. દુનિયામાં એમ કહે છે કે ડાક્ટરને પોતાને દર્દ થાય ત્યારે એને બીજા ડાક્ટર પાસે જવું પડે છે, એમાં પોતાની ડાક્ટરી એને કામ આવતી નથી. આ તો એક બહારની અંદર પણ સ્થૂળ પ્રકાર છે. તો તું તો અનાદિનો રોગી છો અને મિથ્યાત્વનો મહારોગ તારે મટાડવો છે. હવે તને સદગુરુ વૈદ મળ્યા તો તું કાં સીધો હાલતો નથી, એની પાસે કાં સીધો હાલતો નથી, એમ કે છે. તારા અવગુણ તું સ્વયં જાણી શકે નહીં. મોટા પુરુષનું શરણ લેતા તારા દોષનું સ્પષ્ટીકરણ થશે અને ગુણો પ્રગટ થશે. મોટા પુરુષનું શરણ લેતા તારા દોષોનું સ્પષ્ટીકરણ થશે, કાં તો સત્પુરુષ કરશે ને કાં આપોઆપ થઈ જશે તારામાં, એવો પ્રકાર બને છે. એના સાનિધ્યમાં એમની પોતાની ચર્યા એવી છે, એમની વિચારધારા એવી છે, એમનો ઉદ્દેશ એવો છે કે પ્રશ્ન પૂછ્યા વગર જાણે પોતાનો જવાબ મળે છે. પોતે પ્રશ્ન ન પૂછે અને વાત ચાલતી હોય કે ઉપદેશ ચાલતો હોય, એમ એને લાગે કે મને મારી મૂંઝવણનો ઉકેલ આમાં હવે મળે છે, એમ એને લાગે છે. એમ પોતાના દોષનું સ્પષ્ટીકરણ થશે અને ગુણો પ્રગટશે, આત્મગુણો પ્રગટ થશે. ગુરુનું શરણ લેતા ગુણનિધિ ચૈતન્ય દેવ ઓળખાશે. અનાદિથી જીવે પોતાના નિજ ચૈતન્ય દેવને ઓળખ્યો નથી. ગુરુનું શરણ લેતા સહેજે ગુણનિધિ, જે ચૈતન્ય દેવ અનંત ગુણનો નિધિ છે, એ ઓળખવાનું સહજ થઈ શકશે, સહેજે બનશે, ઓળખવાની ક્ષમતા તને પ્રાપ્ત થશે. એવી જ કોઈ મહાપુરુષના શરણમાં જતા એવી જ કોઈ યોગ્યતા ખીલી જાય છે કે જે ઓળખવા માટે એ એકલો મથી મથીને મળ્યો હોય, શાસ્ત્રને ફેંદી ફેંદીને ફેંદ્યો હોય, પત્તો લાગે નહીં અને અહીંથી એને સહેજ માત્રમાં પત્તો લાગે, એવી પરિસ્થિતિ ઊભી થાય છે. હવે એમને જ માણસ એમ કહે કે ભાઈ તૈયાર માલ એમને મળી જતો હોય વગર ઉપાધિએ, અને એમને મળતો હોય છતાં એમ કે હું મારે હજી વાર છે, મારે હજી મને અનુકૂળતા નથી, બહુ સારું તારું હું તારી પાસે રાખ, એના જેવું થાય, એ બહુ મોટી વાત છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તો વિષય સહેલો છે, પરમાત્મા છે, એટલો અઘરો વિષય નથી, સમજવા અઘરો નથી.